વીવી ચેપ્ટર આપણે ચાલે છે પ્રશ્નોત્તર માળામાં પેજ નંબર 29 ક્વેશ્ચન નંબર 70 29 પેજ છે ક્વેશ્ચન નંબર 70 દ્રવ્ય અધિકાર પૂરો થયા પછી ગુણની વાત ચાલે છે એમાં 70 નો પ્રશ્ન છે ગુણની વ્યાખ્યા શું છે ગુણ કોને કહેવાય છે તો આવડે છે હવે તો કોને કહેવાય છે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવામાં આવે છે તો એના ઉપરથી પ્રશ્ન છે ગુણની વ્યાખ્યામાંથી ગુણની જે ડેફિનેશન આપી એમાંથી ક્ષેત્રવાચક એરિયા બતાવનાર અને કાળવાચક ટાઈમ બચાવનારા શબ્દો વર્ડ્સ ક્યાં છે ડેફિનેશન તો આપણી પાસે છે અને તે સામે પણ છે 66 ક્વેશ્ચન નંબર ગુણ કોને કહે છે એ ડેફિનેશનમાંથી એરિયા દેખાવનારા શબ્દો વર્ડ્સ ક્યાં છે સર્વ ભાગમાં એ શું દેખાડે છે એરિયા દેખાડે છે જગ્યા દેખાડે છે અને સર્વ હાલતમાં એ શું દેખાડે છે કાળ ટાઈમ દેખાડે છે ટાઈમને દેખાડનાર શબ્દો ક્યાં છે સર્વ હાલતમાં બરોબર છે પૂરા ભાગમાં એ શું દેખાડે છે ક્ષેત્ર દેખાડે છે અને સર્વ હાલતમાં એ કાળ બતાવે છે તો પૂરા ભાગમાં એમ કહેતા શું સમજવામાં આવે છે એનો મિનિંગ શું ગુણ એ કેવો છે દ્રવ્યના પૂરા ભાગમાં છે તો પૂરા ભાગમાં એટલે શું કે જેટલો દ્રવ્યનો એરિયા છે તે જ ગુણનો એરિયા છે બેમાંથી ઓછો વધતો નથી જે દ્રવ્ય જેટલા એરિયામાં છે તેટલા જ એરિયામાં તેનો ગુણ રહે છે પણ સપોઝ નાનો મોટો એરિયા હોય તો નથી વાત સાચી છે પણ સપોઝ હોય તો શું થાય એક એક્ઝામ્પલ લઈએ આપણે એનો ફરીથી હવે સપોઝ જીવ દ્રવ્ય છે અને જ્ઞાન એનો ગુણ છે તો જીવનો એરિયા અને જ્ઞાનનો ગુણનો એરિયા કયો નાનો મોટો કોનો એરિયા છે બે સરખો છે સપોજ નાનો મોટો હોય તો શું થાય એ બે ઓપ્શનલ એમાં આપણને છે કે આઈધર જીવનો એરિયા મોટો હોય આઈધર ગુણનો એરિયા તો જીવનો મોટો એરિયા હોય ગુણ કરતા તો શું થાય તો સપોઝ મારે બધું સાચું છે પણ આપણે સામે બીજી પોસિબિલિટી વિચાર કરીએ કે સપોઝ ગુણ નાનો છે અને જીવ એનો એરિયા એક્સેસ છે તો શું થાય જ્ઞાન વગરનો જીવ શું કામ કરશે જ્ઞાન વગરનો જીવ જાણવાનું કામ તો નહીં કરી શકે એટલે જ્ઞાન વગરનો જીવ તો કોઈ કાળે હોઈ શકતો નથી જ્ઞાન વગરનો જીવ કેવું થઈ જશે જળ થઈ જશે કારણ કે જળ કોને કહેવાય જેનામાં જ્ઞાન નથી જાણવાની તાકાત નથી તો આ એક પોસિબિલિટી આપણે છે નહીં પણ આ તો એક વાતને વધારે પાકી કરવા કે કોઈ એમ કે ના એવું ન હોય તો દેર આર ટુ પોસિબિલિટીઝ જ્ઞાન શોધ હોય અને જીવ એનો દ્રવ્ય એક્સેસ હોય તો શું થાય જેટલા પાર્ટમાં જ્ઞાન નથી એટલે પાર્ટ આત્માનો કેવો થઈ જશે જળ અચેતન અજીવ થઈ જશે આ બીજી પોસિબિલિટી કે જે દ્રવ્ય છે તે શોધ હોય અને એનો જ્ઞાન જો એક્સેસ થઈ જતો હોય તો શું થાય તો બીજા દ્રવ્યમાં ઉર્જા બીજા ક્ષેત્રમાં સપોઝ કોઈ નથી બીજું તો જે વ્યાખ્યા આપણે કરીએ છીએ કે ગુણ ક્યાં રહે છે તો પછી ગુણ કોના આધારે રહેશે દ્રવ્યના આધારે તો ગુણ રહે છે અને જ્ઞાન ગુણ એક્સેસ થઈ ગયો તો એટલો પાર્ટ કોના આધારે રહેશે આત્મા વગરનો જ્ઞાન ગુણ ક્યાંય રહી શકતો નથી માટે એવું શક્ય જ નથી કે કાં ગુણનો એરિયા વધારે અથવા દ્રવ્યનો એરિયા બેનો એરિયા સરખોનો એક જ છે સરખો કહેતા તો બે નો એરિયા અહીંયા હોય નહીં આપે. ફરીથી બેમાં ફરક છે, એક જ છે. દ્રવ્ય અને ગુણ નો એરિયા સરખો તો થઈ શકે, અહીંયા એક રૂમ હોય ને સામે રૂમ સરખો હોય એનું નથી, એક જ છે. સરખો તો છે જ પણ પાછો એક જ છે, એક જ છે. જે દ્રવ્યનો એરિયા છે તે જ ગુણનો, તેનો અર્થ શું છે, પૂરા ભાગમાં જેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે તેટલું જ ગુણનું ક્ષેત્ર છે. પછી બીજો શબ્દ કયો આવ્યો, સર્વ હાલતમાં. દ્રવ્યની અંદર ગુણ ક્યારે હોય છે, ક્યારે હોય છે, હંમેશા હોય છે. સપોઝ ન હોય તો શું થાય, તો જે મોલી વાત કરી એવી રીતે જ્ઞાન ગુણ જો જીવમાંથી નીકળી જાય તો જીવ કેવો થઈ જશે, અને જો ગુણ રહી જાય અને જીવ નીકળી જાય તો એટલે જ્ઞાન ગુણ કોના આધારે રહેશે, જેમ આગલી વાત કરી તેમ આમાં એપ્લાય સમજી લેવું. તો જે ક્ષેત્ર દ્રવ્યનું છે તે જ ગુણનું છે, અને બેનો કાળ પણ બે એક જ છે. બે એટલે એના પૂરા કાળમાં દ્રવ્ય અને ગુણ બે અનન્ય એક રૂપ એક જગ્યાએ સરખી રીતે રહે છે. તો પૂરા ભાગમાં એ ક્ષેત્ર બતાવે, સર્વ હાલતમાં એ કાળ દેખાડે. ક્વેશ્ચન નંબર 71 એ આપણે હમણાં ડિસ્કસ કરી છે. પૂરા ભાગમાં એ કથનથી શું સમજા, દ્રવ્યની અંદર ગુણ એના પૂરા ભાગમાંથી સ્ટેટમેન્ટથી શું આપણને સમજણ થઈ, કે જેટલું દ્રવ્યનું ક્ષેત્ર તેટલું જ ગુણોનું ક્ષેત્ર છે, જેટલું છે પાછું એક જ છે એમ. ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, જેટલું કરીને બે એરિયા જુદા છે એમ નથી. જેટલું અને જે, જેટલું અને જે દ્રવ્યનું ક્ષેત્ર છે તેટલું ને તે જ ગુણનું ક્ષેત્ર હોય છે. કોઈનું ઓછું વધતું ક્ષેત્ર ક્યારે હોઈ શકતું નથી, બેનું ક્ષેત્ર એક સરખું જ છે. પછી સર્વ હાલતમાં એટલે શું, એ પણ આપણે વાત કરી કે દ્રવ્યની અનાદિ અનંત ત્રણેય કાળની અવસ્થામાં દ્રવ્યની જે જે અવસ્થા થાય છે તેમાં ગુણ ત્યાં હોય હોય ને હોય, ગુણ ન હોય ને પર્યાય થાય એવું ક્યારે હોતું. કારણ કે વ્યાખ્યામાં શું શીખ્યા કે દ્રવ્યની સર્વ અવસ્થામાં કોણ હોય છે, ગુણ. એના સર્વ ક્ષેત્રમાં તો ગુણ છે જ, પણ દ્રવ્યની સર્વ અવસ્થામાં કોણ હોય છે, ગુણ હોય છે, નિમિત્ત હોય છે. તો નિમિત્તથી કાર્ય થાય છે, ગુણથી કાર્ય થાય. જો કેવો સિદ્ધાંત એમાં થાય છે કે દરેક દ્રવ્યનું કાર્ય થાય છે, માટીમાંથી ઘડો થાય છે, એમાં કોણ કામ કરે છે, કુંભાર કે એનો ગુણ. કારણ કે એની અવસ્થામાં કોણ હાજર હોય છે, એનો ગુણ. સર્વ હાલતમાં એટલે અનાદિ અનંત કોઈ પણ પર્યાય થાય તેમાં તેનો ગુણ કામ કરે છે. ગુણ ન હોય અને કોઈ નિમિત્ત આવીને કામ કરી દે, નિમિત્ત ત્યારે કરતા બની જાય જયારે પૂજ્યને જીવ બનાવી દે. નિમિત્તમાં બહુ તાકાત છે, આટલું બધું કરે છે તો પૂજ્યને એકવાર જીવ કેમ ન બનાવી શકે. કુંભાર છે, ઘોડો કરે છે કે નહીં, તો કરે છે, કરતા કોને કહેવાય, બસ. તો ઘડાને જીવ તો કરી દે, એમાં જ્ઞાન નાખી દે તો આપણે એને કુંભારને કરતા માની, જો એ કરતા છે તો કરતામાં કેટલી તાકાત હોય, પૂર્ણ હોય, સ્વતંત્રપણે કરે તે કરતા. તો જો કુંભારે ઘોડો બનાવ્યો તો હવે કુંભારની કેવો બનાવી દેશે, જ્ઞાનવાળો બનાવી દે. એમાં શું છે, જ્ઞાનવાળો જેથી બનાવે ત્યારે આપણે એને શું કહેશું, કરતા છે તે માનશું. ત્યાં સુધી કેવો છે એ, નિમિત્ત હો પણ એ કરતા નથી. આ તો એટલું જ કરી શકે છે, એનો અર્થ શું છે કે એ કરતા નથી, એની લિમિટેશન આવી ને, એટલું જ કરી શકે છે એટલે કે લિમિટ થવાની જ એનામાં યોગ્યતા છે. કુંભાર એટલું જ કરી શકે છે, એનો અર્થ શું, તો કરતા કોને કહેવાય. ફરીથી આપણે શું માનીએ છીએ, કરતાની ડેફિનેશન શું માનીએ છીએ, ક્યારેક કરે ક્યારેક ન કરે, આટલું કરે ને આટલું ન કરે તો કરતા કહેવાય નહીં. સ્વતંત્રપણે કરે, પોતાની સામર્થ્યથી પોતે જેવું કરે, ઈચ્છા કરે એવું કહી શકે તેને કરતા કહેવામાં આવે. કોઈની મદદ વગર પોતે કાર્યને ઉત્તમ કરે, નિપજાવે તેને કરતા કહેવામાં આવે છે. એ આપણે એટલા માટે આવી જે વ્યાખ્યા આપણે ચેન્જ કરી નાખી, આપણને જેવી રીતે ગમે તેવી કરતાની વ્યાખ્યા ચેન્જ કરી નાખી છે. કે આપણે માની લીધું કરતા કોને કહેવાય, લિમિટેડ કાર્ય કરે તેને કરતા કહેવાય. એ કરતાની વ્યાખ્યા નથી, સામાન્ય ભાષામાં એમ કહેવાય છે. હું ઘરની બધી વ્યવસ્થા કરું છું, દુકાનની એ સામાન્ય વ્યવહારી અજ્ઞાનીની ભાષા છે. ખરેખર કરતા કોને કહેવાય, પોતે સ્વતંત્રપણે કોઈની મદદ વગર મર્યાદા વિના હંમેશા કરે, સો ટકા કરે, ક્યારેક કરે ક્યારેક ન કરે, થોડુંક કરે થોડુંક ન કરે તેને કરતા કહી શકાય નહીં, તેવો નિયમ છે. કોઈને એમ પાછો હજી પ્રશ્નો ઘણા છે ને, આવો નિયમ વળી કોને બનાવ્યો? પ્રશ્ન આત્મબુદ્ધિ તો ઘણી છે ને બધામાં, પણ શું થાય, કોણે નિયમ બનાવ્યો? હું કહું એને, તને મનુષ્ય કેવો નિયમ કોને બનાવ્યો, એ કોણે બનાવ્યો? એવું જરૂરી છે બધા નિયમ બનાવવા જ પડે? અનાદિના કોઈ નિયમ ન હોય? એવા જગતના કુદરતના અનંત કા અનાદિના નિયમો ચાલ્યા આવતા હોય. જગતમાં બધું જ બનાવવું પડે, બધું જ કરતા પણ કરવું પડે એવું હોતું નથી. અનાદિ પણ જગતની વ્યવસ્થા ચાલ્યા કરે છે. સાકરને ગળી કોણે બનાવી? કેટલા વર્ષ પહેલાથી સાકર ગળી બની? કેટલા વર્ષથી બની? એમ જગતમાં આ નિયમ કોણે બનાવ્યો? એક સહજ નિયમ છે. કોણે બનાવ્યો? કોઈને બનાવવાની જરૂર એવું હોતું નથી. જગતનો એ પ્રકારનો સહજ નિયમ હોય છે. તો જે સહજ નિયમ છે તે આપણે સ્વીકારો. આપણી કલ્પનાથી એમાં નવું કાંઈ કરી શકતા નથી. હા, તમે સાયન્ટિસ્ટને ગમે એને કહો, એને નિમિત્તનું નામ આપી શકો છો. જે સાયન્ટિસ્ટ છે આ બધું નવું ઇન્વેન્શનની બધું કરે છે, એમાં એ શું છે? નિમિત્ત છે. રાઈટ બ્રધર્સ છે, એ પ્લેન બનાવવામાં શું છે, કરતા છે કે નિમિત્ત છે? નિમિત્ત કહી શકો છો. જૈન દર્શન નિમિત્તને સ્વીકારે છે, પણ નિમિત્તને કરતા પણ સ્વીકારતો નથી. નિમિત્ત જો કરતા હો તો ઉપાદાન શું છે? તમે મને કુંભાર એવો લાવી દે જે માટી વગર ઘરો કરે, તો કુંભારને કરતા માનવા? એવો કુંભાર લાવી દો માટી વગર, કારણ કે જો કુંભાર કરતા હો એને કોઈની હેલ્પની જરૂર ના હોવી જોઈએ. અચ્છા, સરસ. જેમ આપણે એમ કહીએ કે માટી વગર ઘડો બનતો નથી, એવી જ રીતે કોઈ એમ કે કુંભાર વગર ઘડો બનતો નથી. બરાબર, જેટલા જેટલા જગતમાં ઘડા બને છે એ કોનાથી બને છે? કોનાથી બને છે? એ ઘડો સોનામય છે? કુંભાર વગર ગમે કોઈ માણસ હશે એ કદાચ ગમે તેવો નાનો ગમે તેવો સહિત વગરનો ગમે એવો ઘડો બનાવી શકે છે. બનાવી શકે કે ન બનાવી શકે? તો માટી વગર કયો ઘડો બની શકે કયો? અને એવું છે, જગતમાં જ્યારે જ્યારે કાર્ય બને ત્યારે ઉપાદાન હોય છે અને તેને અનુરૂપ નિમિત્ત પણ હોય છે. કુંભાર નથી હોતો એમ નથી. આ પ્રશ્ન ક્યારે ઉત્પન્ન થાય? કોઈ એમ પ્રશ્ન કરે એવો અમને દેખાડે દ્રષ્ટાંત કે ઘડો બને એમ કુંભાર ન હોય, તો કોણે ના પાડી? ઘડો બને છે ત્યારે કુંભાર હોય છે, એ કરે છે કે નહીં પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? કુંભાર છે કે નહીં પ્રશ્ન નથી. જ્યારે જ્યારે ઘડો બને છે ત્યારે માટી પણ છે કુંભાર પણ છે, કોણ નથી એ પ્રશ્ન નથી. કોણે કર્યો એ પ્રશ્ન છે. તો કોણ કરે છે, માટી કરે છે કે કુંભાર કરે છે? કુંભાર નથી હોતો એમ નથી, જ્યારે જ્યારે કાર્યની ઉત્પત્તિ રીતે આપે આગળ આમાં ઘણું આવશે કારણના અધિકારમાં કે નિમિત્ત ત્યાં એને અનુરૂપ હોય છે, થાય છે કોનાથી એના ઉપર આપણે કરતા કોને કહેવાય, જે કરે તે કરતાપણાનો કરવાપણાનો પ્રશ્ન, હાજર છે એનાપણાનો પ્રશ્ન નથી. જ્યારે જ્યારે ઘડો બને છે કુંભાર હાજર હોય છે, બરોબર.
આજે ઘડો બનાવવો હોય ત્યારે કુંભાર વિચાર કરે અને પાછું પોતે નિમિત્તે જ બને, ન બનાવે
તો બને તો જ નિમિત્ત કહેવાય, ન બને તો કાંઈ નિમિત્તનો પ્રશ્ન કાંઈ વાંધો નહીં. ફરીથી પ્રશ્નો દરેકને પૂછવાના છૂટશે, એમાં કોઈ હસવાનું કોઈ કારણ નથી. અને ખરેખર જે પ્રશ્ન પૂછે છે એ ખરેખર પ્રશંસા અને ધન્યવાદને પાત્ર છે. આપણે આપણા ક્ષોભને કારણે પૂછતા નથી, પણ કોઈ પ્રશ્નમાંથી આપણને હજી ઘણું શીખવાનું મળવાનું છે. પ્રશ્ન કોઈ પૂછે એને આપણે એ રીતે લાઇટલી લેવાનું ને, દરેકનો પ્રશ્ન પોતાને સમજવાની જિજ્ઞાસા પૂર્વકનો હોય છે. કુંભાર છે, મારે ઘડો બનાવવો છે એવો વિચાર કરે છે, માટી લેવા જાય છે, માટીને ક્લીન કરી બધું કરે છે, એ બધું જ એને ઘડો બનવાની ક્રિયામાં નિમિત્ત બને છે. જે કોઈ આખી એની પ્રોસેસ કરે છે એ બધું શું છે, ઘડો બને તો એને નિમિત્ત કહેવાય છે. એને વિચાર કરે મારે ઘડો બનાવવો છે, પણ પછી કોઈ બીજા કામમાં રહી ગયો અને ઘડો ન બને તો નિમિત્ત જ નથી. ઘડો બને છે તો કોણ કરતા છે અને કોણ નિમિત્ત છે તેનો પ્રશ્ન એરાઈઝ થાય છે. જો ઘડો જ બન્યો નથી તો કોને નિમિત્ત ગોતવા જશો, એમાં નિમિત્ત બનવાનો સવાલ. એમાં આપણે કેમ માની લીધું કે માટીમાંથી ઘડો જ બનવાનો હતો, એ પણ છે ને પ્રશ્ન. કોઈ એમ બોલે કહે કે ભાઈ ઘડો બન્યો એમાં તો કુંભાર નિમિત્ત છે, પણ ન બન્યો એમાં પણ નિમિત્ત છે, પણ એમાંથી ઘડો બનવાનો જ હતો, બટ હાઉ વી કમ ટુ નો, એવું કંઈ જરૂરી નથી. માટીમાંથી ઘડો જ બનવો જોઈએ એવું નથી. એને જ્યારે ઘડો બને છે ત્યારે એને પહેલો વિચાર આવ્યો, માટી લેવા જાય, એ આખી પ્રોસેસને નિમિત્ત કહેવામાં આવે છે. અને વિચાર આવ્યો એટલે ઘડો થયો છે એમ પણ નથી. વિચાર આવે છે, અટકી જાય છે, માટી લઈને આવે છે, રસ્તામાં ઢોળાઈ જાય છે, પણ નથી થતું. ઘડો બને તો નિમિત્તને ગોતવા જવાનું જ્ઞાન કરવાનો પ્રશ્ન બને છે. ઘડો બનતો જ નથી, કાર્ય થતું જ નથી, કાર્ય થયું જ નથી, ચોરી થઈ જ નથી, તો કોને ચોર કહેવો અને કોને આઈ વિટનેસ કહેવો? ચોરી થઈ જ નથી. છૂટ છે, પ્રશ્ન પૂછવાની જરૂર છૂટ છે. ઇટ મીન્સ કે કાંઈ જવાબ ન બને એટલે નિમિત્ત શબ્દ મૂકી દીધો, એવું છે? એવું જરૂર નથી. ફરીથી એના માટે જો કે આખો નિમિત્તનો પણ નિયમ હોય છે. શું છે? એમને નથી કે ભાઈ કોઈ જવાબ ન મળે એટલે તમે એક શબ્દ નિમિત્ત આપી દીધો એટલે પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો, એમ નથી. જે જે નિમિત્તનો પણ નિયમ હોય છે, ગમે તેને નિમિત્ત કહેવામાં આવતું નથી, ગમે તે ઉપાદાન પણ નથી, ગમે તે નિમિત્ત પણ નથી. જ્યારે જ્યારે કાર્ય થાય છે એ કાર્ય રૂપે જે પરણે છે તેને ઉપાદાન કહેવાય, અને એ કાર્યને અનુરૂપ શબ્દમાં શું વપરાય છે? અનુરૂપ હોય તેને નિમિત્ત કહેવાય છે. જ્યારે ઘડો બને છે તો ઘડા રૂપે કોણ બને છે? માટી, તો તેને ઉપાદાન, એમાં તો કોઈને પ્રશ્ન નથી, બરાબર છે? પ્રશ્ન શેમાં છે? નિમિત્તમાં છે. હવે એ ઘડો બનો, સામે ઘણો છે, કોઈ ડોક્ટર છે, લોયર વકીલ છે, કે બીજા ઘણાય છે, ગોલ્ડસ્મિથ છે અને એક કુંભાર છે, પોટમેકર જે છે, હવે એમાંથી કોને નિમિત્ત કહેશો? કોણ બનાવ? બનાવ તો માટી તો નક્કી થઈ ગઈ છે, બનાવનાર તો નક્કી થઈ ગયો છે, હવે નિમિત્ત ગોતવાનો છે. જે ઘડો બનો એમાં બનાવનાર કોણ છે, ઉપાદાન કોણ છે, માટી છે, તો નક્કી થઈ ગયું કે એમાં આવી છે પ્રશ્ન, બરાબર છે. હવે નિમિત્ત કોણ છે ગોતવાનું છે. તો સામે કદાચ ઘડો બનો હોય, એક ઘડો બને છે, એની આજુબાજુ બધા રહે છે, કુંભાર રહે છે, ડોક્ટર રહે છે, વકીલ રહે છે, બીજા પ્રોફેશનલ જેવા હોય રહે છે, એમાં કોને તમે નિમિત્ત કહેશો? શા માટે? બનાવી શકે છે. ફરીથી બનાવે છે તો કોણ? ઓકે, કાંઈ વાંધો નહીં. હવે ફરીથી બીજો એમાંથી હજી પ્રશ્ન લઉં તમને. ના, બનાવી શકતો નથી, એને બનાવવાનો વિકલ્પ છે તે વખતે, એટલા માટે હજી આગળ લઉં છું. હવે એક ઘડો બનો, એની સાથે આઠ કુંભાર ત્યાં ઉભા છે, એ આઠ માંથી બીજા કોઈ નથી, આઠે આઠ કુંભાર છે, એમાંથી કોને તમે નિમિત્ત કહેશો? કે જેને મારે ઘડો બનાવવો છે એવો જેને વિકલ્પ આવ્યો તો એને જ નિમિત્ત કહેશો. એ પછી આગળ એ બધું જ આગળ સમજી લેવાનું. એટલે કહેવાનું એ તો શું છે, એક રેન્ડમ ગમે તેને નિમિત્ત બનાવીને પકડીને બેસાડે છે એમ નથી, આ એક એડજસ્ટમેન્ટ નથી. પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નિમિત્ત શબ્દ નથી મૂકી દીધો, એનો પણ પાછળનો પર્પઝ છે કે જ્યારે જ્યારે ઘડો બને છે ત્યારે બીજા તો નિમિત્ત ન હોય, કુંભાર જ હોય છે. અને એ પણ કુંભાર કેવો હોય છે? કે જેને ઘડો બનાવવાનો વિકલ્પ ઉઠો છે એવો છે. એટલે ઉપાદાનનો નિમિત્ત જેમ નિયમ છે, ધેર ઇઝ સમ રૂલ્સ છે, એવી રીતે નિમિત્તના પણ નિયમ છે, ગમે તેને આપણે નિમિત્ત કહેતા નથી. પુરુષાર્થી તમે ગમે તે વિકલ્પ કહેવાય, પુરુષાર્થ તો હવે ઊંધો પુરુષાર્થ છે, વિકલ્પ કહેવો. પુરુષાર્થ એટલે વિકલ્પ તરીકે. પુરુષાર્થ આપણે સામાન્ય રીતે પુરુષાર્થ શબ્દ ક્યાં એપ્લાય કરીએ છીએ? સાચી દિશાનો જે હોય તેમાં પુરુષાર્થ કહીએ. એને ઓલો કહેવાય છે વિકલ્પ, હાજરી ઉપરાંત એને કરવાનો વિકલ્પ છે. એટલે પુરુષાર્થ શબ્દ ન વાપરવો, પણ શું શબ્દ વાપરવો? એને એવો વિકલ્પ આવે છે.
વિકલ્પ એટલે તો કે મન થયું, મન એક્ટિવિટી
ફરીથી એક્શન એ કોની થાય છે? હાથની એક્શન એ કુંભારની જીવની છે, કુંભારના જીવની છે કે એના શરીરની છે? પૂતગલની ક્રિયા છે, પૂતગલની ક્રિયા છે. એમાં તો કઈ પુરુષાર્થ આત્માનું કામ કરી શકતો નથી, એ તો પૂતગલની ક્રિયા છે. અને નિમિત્તમાં પછી ઘણા પ્રકાર આવે છે, અંતરંગ નિમિત્ત હોય, બહિરંગ નિમિત્ત હોય, ઉદાસીન નિમિત્ત હોય, પ્રેરક નિમિત્ત હોય, એટલે ઘણું. હજી જૈન દર્શનમાં કોઈ આ ફરીથી આપણને આવા પ્રશ્નો ઉઠેનો કોઈ વાંધો નથી, પણ આ જે કથન અથવા આ જે જૈન તત્વજ્ઞાન છે, જૈન દર્શન છે, એ સર્વજ્ઞ પરમાત્માએ પૂર્ણપણે જોઈને કહ્યું છે. એના જ્ઞાનમાં કોઈ મૂંઝવણ નથી. મૂંઝવણ શું કે? કન્ફ્યુઝન. એના જ્ઞાનમાં કંઈક કન્ફ્યુઝન હતું એટલે કંઈક આપી દીધું, એક વર્ડ આપીને ચાલે, પ્રોબ્લેમ માથા કોઈ જાય એવું નથી. એમના જ્ઞાનમાં આખી વસ્તુની સ્થિતિ આવી ગઈ છે કે જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે ત્યાં ઉપાદાન હોય છે, નિમિત્ત પણ બે પ્રકારના હોય, બહિરંગ ને અંતરંગ. ફરીથી એક દ્રષ્ટાંત લઈએ આપણે. જીવને રાગ થયો, તો રાગ થયો તેનો કરતા ઉપાદાન તો પોતે જીવ દ્રવ્ય છે, કારણ કે રાગ કોણે કર્યો છે? પોતે કરે છે જીવ. હવે નિમિત્ત કોણ છે? નિમિત્ત રાગ થયો, એમાં કોઈ એનો મિત્ર આવ્યો, સારી વસ્તુ આવી, એ નિમિત્ત છે કે કર્મનો ઉદય નિમિત્ત છે? શું નિમિત્ત છે? સામે રાગ થયો એનો જીવ કરતા ઉપાદાન, એમાં તો બધાને કાંઈ પ્રશ્ન નથી. નિમિત્ત કોને કહેશું? સામે કોઈ મિત્ર આવ્યો, સારી વસ્તુ આવી, એને નિમિત્ત કહેશું કે કર્મનો ઉદય આવ્યો એને નિમિત્ત કહેશું. જે બહારમાં જે મિત્ર કે સારી વસ્તુ સારું જોવાનું સાંભળવાનું છે તે બહિરંગ નિમિત્ત છે. કર્મનો ઉદય કેવો છે? અંતરંગ નિમિત્ત. કારણ કે જ્યારે જ્યારે રાગ થાય ત્યારે કર્મનો ઉદય હોય હોઈને હોય જ. બહારમાં કદાચ વસ્તુમાં હોય તો પણ રાગ થશે. રાતમાં તમે બેઠા છો, કોઈ સામે સારી વસ્તુ કાંઈ નથી, મનમાં વિકલ્પ થાય છે. તો જો આ નિમિત્ત પણ પાછા બે પ્રકારના, બાહ્ય વસ્તુ હોય ન હોય એનો નિયમ નથી, પણ અંતરંગમાં કર્મનો ઉદય એમાં જોડાઈને જીવ રાગ કરે છે. જીવ રાગ કરે છે. જો કરતા પણ જીવમાં જ રહે છે, ઉદયમાં જોડાય છે, તે અંતરંગ નિમિત્તનું કર્મનું છે. એટલે જેમ જેમ આપણે ઊંડા જશું તેમ તેમ બધા જ પ્રશ્નોનો આપણને જવાબ મળે છે. છતાં પ્રશ્ન થાય, જિજ્ઞાસા થાય, ચોક્કસ આવકારવાદાયક છે. એનો નિયમ નથી, હોય પણ ખરું ના પણ હોય, પણ અંતરંગ નિમિત્ત એને એ પ્રકારનું હોય છે. એટલે નિમિત્તના પણ ઘણા પ્રકાર હોય છે. એટલે કહેવાનું હતું શું હતું, જેમ ઉપાદાન છે તેમ સાથે નિમિત્તો હોય જ છે. એનો પણ એક પ્રકાર છે, એનો પણ નિયમ એમાં હોય છે. હવે આપણે 72 પ્રશ્ન થઈ ગયો. 73મો પ્રશ્ન, દ્રવ્ય પહેલું કે ગુણો પહેલા? જગતમાં કોણ પહેલા હતું? બે ભેગા ને? ક્યારે બે ભેગા થયા? બે ભેગા ક્યારે થયા? દ્રવ્ય નું ગુણ ભેગા છે, હવે ભેગા થવાનો પ્રશ્ન જ નથી. અનાદિના છે, હવે ભેગા એનો પ્રશ્ન જ એવો નથી. બંને અનાદિ અનંત હોવાથી પહેલું પછી કોઈ પણ ભેગા એવો પ્રશ્ન આ તો એક સમજવા માટે. ભેગા તો કોણ? બે જુદી વસ્તુ હોય બોજો. આ તો કેવું છે? એક જ અસ્તિત્વ છે, એક જ ક્ષેત્ર છે, તો અનાદિથી બંને સાથે ચાલે છે. સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય ગુણ પર્યાયને સરખાવો. નંબર વાઇઝ ત્રણેયનું કમ્પેરિઝન કરો. દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયનું કમ્પેરિઝન. તો દ્રવ્ય એક છે, ગુણ અનંત છે અને પર્યાય અનંત છે. એક દ્રવ્ય હોય એની અંદર અનંત ગુણ હોય છે અને દરેક ગુણની અનંત પર્યાય હોય. તો નંબર વાઇઝ જો વિચાર કરીએ તો દ્રવ્ય એક હોય એના ગુણને પર્યાય અનંત હોય છે. હવે 75મો પ્રશ્ન લાંબો છે એટલે હવે આપણે કાલે લેશું. હવે આટલા પ્રશ્નોમાં હજી કોઈને પૂછવું હોય તો પૂછે, એ તો પૂર્ણ કરીએ.
29માં પાના આપણે 71થી શરૂ કરીએ છીએ. 71થી છતાં કોઈ નહીં, પેલા કઈ ખ્યાલ હોય તો પૂછી શકે છે. ક્વેશ્ચન નંબર 71 29 પેજ પૂરા ભાગમાં ગુણની વ્યાખ્યા. ગુણની વ્યાખ્યા તો દરેકને ખ્યાલ હશે. ગુણ કોને કહે છે? કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવામાં આવે છે. એનાથી બે વાત પ્રૂવ થાય છે કે દ્રવ્ય અને ગુણ બેનો એરિયા કેવો હોય છે. ફરીથી કોઈ શું સર જવાબ? કોઈ એક જ સરખામાં હજી થોડીક ભૂલ રહે છે. એક જ છે દ્રવ્ય અને ગુણનો ઇક્વલ. જો કે તો ગુણ અહીંયા હોય ને દ્રવ્ય પણ ઇક્વલ હોય. એક જ છે. એના પૂરા ભાગમાં એ શું બતાવે છે કે દ્રવ્યનો જેટલો એરિયા છે તે જ એરિયા ગુણનો છે. દ્રવ્યથી ગુણ એક્સેસ ન હોય કે ગુણથી દ્રવ્ય શોર્ટ ન હોય. એ આપણે લાસ્ટ ટાઈમ વાત લીધી હતી કે જો સાકર એક પદાર્થ છે એની અંદર સાકર નામનો એનો ગુણ છે. કદાચ જો ગુણ વધી જાય તો શું થાય? સાકર સિવાય પણ ગળો સ્વાદ આપણને આવવો. તો સાકર સિવાય પણ આકાશમાં જીભ નાખીએ તો આપણને ક્યારેક ગળો આવવો જોઈએ. જો સાકર પદાર્થથી એનો ગુણ વધી જતો હોય, એનો એરિયા જો વધી જતો હોય તો શું થાય? કે સાકરના પદાર્થથી પણ આકાશમાં જીભ મૂકીએ તો આપણને ગળો સ્વાદ આવવો તો એવું તો બનતું નથી. અને જેટલો દ્રવ્ય છે એનાથી ગુણ થોડોક હોય, પાર્ટમાં હોય, તો બીજો ભાગ કેવો લાગવો જોઈએ? સ્વાદ વિનાનો લાગે, પણ એવું તો અહીંયા મળતી હશે કદાચ નહીં. સુગર નથી મળતી સ્વીટનેસ વગરની, ડાયાબિટીસ વાળા તો લેતા હોય છે ને સુગરલેસ. તો આ શું દેખાડે, જો જગતની વસ્તુ પણ જૈન દર્શનને સિદ્ધ કરે છે. જગતમાં જે જે પદાર્થો છે પોતાના પૂરા ગુણોથી ભરેલા, જે જે પદાર્થ સબસ્ટેન્સ તમે એને કહો છો, તો એની અંદર એનો ગુણ કેટલા એરિયામાં હોય છે, ટોટલ એરિયામાં ગુણ હોય છે. એ પહેલો શબ્દ દેખાડ્યો શું, પૂરા ભાગમાં. સેકન્ડ શબ્દ શું છે, સર્વ હાલત. એટલે શું છે, ઓલ ધ ટાઈમ. એવું ક્યારે બને સ્વીટનેસ વગરની હોય સાકર ક્યારેક, ડે ટાઈમમાં તો થોડી ડિમિનિશિંગ થઈ જતી હશે ને, કે નાઇટમાં થઈ જાય, એકદમ હોટ એન્ડ કોલ્ડ સિઝનમાં કંઈક ફેર થાય કે ન થાય. ગીવન એટ એની ટાઈમ પદાર્થ છે તો એનો સ્વભાવ તો એમાં હોય હોય ને, સ્વભાવ પદાર્થ હોય ને એનો સ્વભાવ જો ન હોય એવું કોઈ કાળે બને. જો સ્વભાવ વગરનો પદાર્થ હોય તો બીજાથી એને તમે જુદો નહીં પાડી શકો. એ પદાર્થની અંદર જો સ્વભાવ નથી તો બીજાથી જુદો પાડવાનું આપણી પાસે કોઈ ટૂલ નહીં રહે, સાધન નહીં રહે. તો દરેક પદાર્થ છે એની અંદર એનો સ્વભાવ છે, પૂરા એરિયામાં પ્લસ ટાઈમ વાઇઝ જઈએ તો ઓલ ધ ટાઈમ પરમેનન્ટ એનામાં એનો સ્વભાવ હોય છે. એ વાત આપણે 70માં પૂરી કરી, 71માં આવે લઈએ છીએ. પૂરા ભાગમાં એ કથનથી મીન્સ ઈ વર્ડ્સથી આપણે શું સમજા, વોટ વી અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધેટ, કે જેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે તેટલું તો ખરું પાછું તેજ, એટલું જરા સમજી લેવું સાથે. જેટલું જેટલું કરતા એક એક રાઉન્ડ દોરે ને અહીંયા બીજો રાઉન્ડ એમ નથી, જેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે એટલે જે દ્રવ્યનું ક્ષેત્ર છે તેટલું જ ને તેજ ગુણોનું ક્ષેત્ર હોય છે. કોઈનું ઓછું વધતું એક્સેસ કે શોર્ટ ક્યારેય હોતું નથી. પછી 72માં શું કીધું, સર્વ હાલત. એ શબ્દો શું આપણને પોઈન્ટ આઉટ કરે, શું સૂચવે છે, દ્રવ્યની અનાદિ અનંત ત્રણેય કાળની અવસ્થા. ત્રણ કાળ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, ત્રણેય કાળની પર્યાયો વખતે એનો ગુણ ત્યાં હાજર હોય છે. પણ ગુણ જો ન હોય તો પર્યાય ક્યાંથી થવાની, કૂવામાં પાણી જ ન હોય તો બહાર ક્યાંથી આવે, આવે કે ના આવે. પણ એકદમ પાવરફુલ એન્જિન મૂકીએ તો એમ ગુણ છે તો તેની પર્યાય આવે છે. તો દરેક ગુણમાં એને હંમેશા એમાં ગુણ હોય હોય ને હોય જ છે. દ્રવ્ય હોય ને એની અંદર ગુણ ન હોય એવું ક્યારેય બનતું, હંમેશા હોય. અને જો આવું હોત ને તો શું થાત, મારા પ્રયાસ પુરસાદ કરીને હું મોક્ષ પામું, સુખ મળે અને કોઈ આવીને મારો ગુણ ખેંચી જાય તો મને શું થાય, મારું સુખ તો ચાલ્યું. પણ એવું બને છે ક્યારે, આ લોકો એક્સ્ટ્રેક્ટ કરે ને, દવા લઈ લે છે ને, સાકરમાંથી સ્વીટનેસ લઈ લે, અગ્નિમાંથી હોટનેસ લઈ લે, હીટ લઈ લે ને, એનો ઠંડો ન કરી શકે. એને સાકરને શું છે, એની ગળપણ છે, છેલ્લા એના પોઈન્ટ સુધી એની ગળપણ, એનામાં એનો સ્વભાવ કોન્સ્ટન્ટ ચાલુ હોય હોય ને. હા, એના વર્તમાન પર્યાયમાં વધઘટ થાય છે. કોઈ કે આ બહુ સ્વીટ છે, આ ઓછી સ્વીટ, એ શું દેખાડે છે, પર્યાયની સ્વીટનેસ ઓછી વધતી છે, ગુણ તો એનો પૂરેપૂરો ભરેલો રહેલો છે. એ વાત આપણને 72માં દેખાડી. 73માં દ્રવ્ય પહેલું કે ગુણો પહેલા, પેલા કોણ હતો, બે ભેગા નવા શરૂ થયા છે. ફરીથી બે અનાદિન એમ જ્યાં બે સાથે છે કરીને, ભલે ઓકે બે સાથે જ છે પણ અનાદિન, એટલે બે સાથે એક સાથે ક્રિએટ થયા છે એમ ને. તો અનાદિના છે, નવું કોઈ પણ પદાર્થમાં નવું કે અંત બે શબ્દ જ ક્યારે, જેને ગુજરાતીમાં આદિ કે અંત એ પદાર્થને લાગુ પડતા જ કોઈ પણ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને ક્યારેય કોઈ વસ્તુ નાશ પામતી. જગતમાં જેટલા પદાર્થો છે એટલા તો જ કાયમ અનાદિના છે ને અનંતકાળ રહેવાના છે. એવું કોણ કહે છે? સર્વજ્ઞ ક્યારથી કહે છે? જે વાત અત્યારના આપણે માનીએ કે સાયન્સ કહેતો માનીએ ને ભગવાન અનાદિના કહેતા એ વાત આપણે માનતા કહે છે ને, હવે તો સાયન્સ એટલું કહે છે કે નથી કહેતો એટલું હવે કહે છે. ક્યારે કહે છે? હવે કહે છે, કારણ કે એ સિવાય એને પાસે બીજો કોઈ ઉપાય નથી. એ એટલું પણ સ્વીકારે, દરેકમાં ચેન્જ આવે છે, પર્યાયને પણ સ્વીકારે છે. આવે છે કે ને, દરેકનું ફોર્મ ચેન્જ થાય છે પણ વસ્તુ તો એ મેટર કેન નોટ બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોઇડ, ઇટ્સ ઓનલી ચેન્જ ઇટ. એ હવે બધું ન્યાકેત માને, આ ભગવાનનું વિજ્ઞાન છે, જૈન દર્શનનું તત્વનું વિજ્ઞાન શું કહે છે? કે દરેક પદાર્થ અનાદિના છે અને અનંતકાળ રહેવાના છે. તો પેલા કોણ હતું? પેલા સીડ હતું કે ટ્રી હતી? ક્યાંક તો શરૂઆત તો ક્યાંક તો હશે ને. હાઉ આ એવું છે કે આપણને કોઈ જવાબ ન જડ્યો એટલે અનાદિ કહી દીધું, એવું છે? ઘણા એવી આર્ગ્યુમેન્ટ કે તમને કઈ જવાબ ન જડ્યો એટલે તમે અનાદિ કહી દીધું, અને જવાબ ફ્યુચર ન મળ્યો એટલે કેવું કહી દીધું? અનંત. એવું ખરેખર છે કે ઇસ એ રિયાલિટી? કોઈ કે ચલો માની લીધું વન્સ ફોર અ મોમેન્ટ, અમને જવાબ તો તારી પાસે છે જવાબ. દેર આર ટુ ઓલ્ટરનેટિવ, અમારી પાસે તો છે જવાબ પણ તારી પાસે એની સામે બીજો કોન્ટ્રાડિક્ટરી જવાબ છે. કે તારી પાસે જો જવાબ નથી અને જેની પાસે છે એને તો માનવું નથી, શું કરવું છે? જો બે વાત, કોઈ પણ પદાર્થ કોઈ આદિ હોય અથવા અનાદિ, દેર આર ટુ ઓલ્ટરનેટિવ છે ને, ઇસે આ ત્રીજી પોસિબિલિટી છે. તો આદિ જો તું માનતો હોય એની સામે કઈ આદિ જો હોય, બિગનિંગ હોય તો શેમાંથી બિગનિંગ થાય? અને જો બિગનિંગ તું કે કોઈમાંથી થઈ, કોઈ એટલે શું? રો મટીરીયલ તો હતું કે નહીં? કોઈ વસ્તુ ન હોય ને ક્રિએટ થતી એવું તો નથી. તો વસ્તુ અનાદિથી પ્રૂવ થાય છે. જવાબ નથી મળતો એટલે એમ નથી, ઇટ ઇઝ બીંગ લોજિકલી પ્રૂવ થાય. પાછો પ્રશ્ન આવે, અમને ક્યાં ખબર છે? પણ તને નથી ખબર એટલે અનાદિ નથી એવું ક્યાં નક્કી થયું? તારું જ્ઞાન એટલું ઓછું છે એમ સ્વીકાર. પણ આપણે શું થાય, આપણી જાતને તો નીચે આપણું અજ્ઞાનનો સ્વીકાર નથી કરતો. અજ્ઞાન જ એવું હોય છે કે પોતાના અજ્ઞાનને સ્વીકાર ન કરે. અજ્ઞાન અજ્ઞાનને સ્વીકાર કરશે તેથી જ્ઞાન થઈ જશે. મારું અજ્ઞાન છે કોઈને સ્વીકારવા તૈયાર નથી હોતું, કારણ કે પોતાની જાતને તો એવી મોટી માની કે મને ન ખબર પડે એવું બને. ચાલો આગળ આપણે ચલીએ. 74મો પ્રશ્ન, સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય ગુણ પર્યાયની કમ્પેરિઝન. નંબર વાઇઝ, નંબરમાં દ્રવ્ય એ ગુણ અનંત અનંત અને પર્યાય પણ અનંત. એક દ્રવ્ય હોય છે એની અંદર અનંત ગુણ છે અને એક એક ગુણની અનંત પર્યાય હોય છે. એ દરેકના નંબર વાઇઝ દ્રવ્ય એક અને તેના ગુણ તથા પર્યાય અનંત. હવે 75મો પ્રશ્ન બહુ સહેલા છે, આવું તો ઘણું આપણે ઓરલી આમાં વસ્તુ ડિસ્કસ થઈ ગયું છે. ગુણની વ્યાખ્યામાંથી, ડેફિનેશનમાંથી, દ્રવ્યના પૂરા ભાગમાં એ શબ્દો કાઢી નાખવાથી સો દોષ આવે છે. હમણાં જ આપણે વાત કરી કે ક્ષેત્ર અપેક્ષાએ ગુણો દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપક એટલે સ્પ્રેડ આઉટ છે, એ વાત રહે નહીં. વ્યાખ્યામાંથી પૂરા ભાગમાં એ શબ્દો કાઢી નાખતા નીચેના દોષ આવે છે. ગુણ દ્રવ્યના અધૂરા ભાગમાં રહેવાથી બાકીના ભાગનું દ્રવ્ય ગુણ રહી થાય અને તેમાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. આત્મા આખો છે, એમાં જો અડધામાં જ્ઞાન હોય તો અડધો આત્મા શું કરે? જ્ઞાન વગરનો જડ અચેતન થઈ જાય. તો એવું તો ક્યારેય બને? એવું ક્યારેક તો બને, અડધો આત્મા ચેતન છે ને અડધો જડ છે, એવું તો બનતું નથી. પૂરા ભાગમાં ન હોય તો જ્ઞાન વગરનો આત્મા અચેતન થઈ જાય, પણ એવું તો બનતું નથી. ના, એવું કાંઈ નથી. બોડી છોડે ત્યારે કોમ્પ્રેસ થાય? ના ના ના, એવું કાંઈ નથી. તો પૂરેપૂરો થાય છે આખો આત્મા? ના, એ તો મેડિકલી કહીએ કે ભાઈ હવે સિંક થતો જાય છે, ડેથ આવે ત્યારે મેડિકલી બોલે ને બોડી. મોક્ષમાં જાય છે એ સેજ એટલે એકદમ વાળ જેટલો સેજ અને આ કાણા જે હોય છે ને હોલ એ બધા પૂરા સિંક એટલે એવું નથી. અને એ કદાચ આત્મા સંકોચવા થતા જ્ઞાન કેટલું છે, જ્ઞાન તો પૂરા એરિયામાં કે જ્ઞાન એનાથી હાફ એરિયામાં હોય છે. અહીંયા પ્રશ્ન શું ચાલે છે? હવે ડઝ ઇટ નેસેસરી કે એનું કોઈ વેઇટ હોય? ના, કાંઈ વાંધો નહીં. વેઇટ હોય તો જ એ મટીરિયલિસ્ટિક સબસ્ટન્સ કહેવાય એવું જરૂરી છે. આપણે જેની સાથે ટેવાયેલા છીએ કેવો પદાર્થ છે? પૂતગલ. અને પૂતગલને વેઇટ હોઈ શકે, આત્માને વેઇટ હોઈ શકતું નથી. હવે સાયન્સને એ શું, સાયન્સ કોની સાથે વાત એની? સાઇઝ, ઓ સાઇઝ, પણ એની સાથે એવું નથી. સાઇઝ હોઈ શકે છે, એને આત્મા વેઇટલેસ હોવા છતાં એની સાઇઝ તો છે. અત્યારના આપણી સાઇઝ કેટલી છે? એકોર્ડિંગ ટુ બોડી પ્રમાણે. એવું નથી કે સાઇઝ મોટી હોય એટલે એને વેઇટ હોવું જ જોઈએ, નાની સાઇઝ હોય એટલે ન હોય. આત્માની ગમે તેટલી સાઇઝ હોય તો પણ તેને વેઇટ હોતું નથી. કોઈ કે કેમ ખબર પડે? હવે આ એક અરૂપી છે, કોઈ અરૂપી વસ્તુને દેખાડવા માટે આ ફાઇવ સેન્સ સિવાય તો આપણી પાસે અવેલેબલ શું છે? મારી પાસે અવેલેબલ ઓલું શું છે, ઇન્દ્રિય જ્ઞાન. એક દ્રષ્ટાંતમાં વિચાર કરી, આપણી પાસે એક અવેલેબલ કોઈ સ્કેલ, ત્રાજુ જેને કહેવાય, સ્કેલ આપણી પાસે છે. અને મારી પાસે કોઈ લિક્વિડ આઇટમ લઈને આવ્યો, હવે મારે એનું મેજર કેવી રીતે કરવું? એના માટે તો તમારું લિટરનું કે જે હોય એ જ એવું જોવે ને. આપણી પાસે અત્યારના એ કોઈ મેજરમેન્ટ, આત્માને જાણવાનું મેજરમેન્ટ થઈ શકે એવું કોઈ નોલેજ નથી. એટલે વી આપણને કેવું છે આત્મા, એની સાઇઝ સૂંચી નથી. પણ જેવી રીતે કોઈની પાસે સાકર આવ્યો પદાર્થ, આંધળો માણસ બ્લાઇન્ડ મેન છે, સાકર આવ્યો, પછી એને કેવી રીતે નક્કી કરી શકે આ સાકર છે? ટેસ્ટ ઉપરથી. એમ આત્મા છે કે નહીં એનું જો આપણે રિયલી પ્રૂફ જોતું હોય, તમે એનો અનુભવ કરી જુઓ, તમને આનંદ આવે છે કે નહીં, દેટ ઇઝ એનું એક પ્રૂફ છે કે આત્મા છે કે નહીં. બાકી કોઈ કોઈ મટીરિયલાઇઝ જેવી રીતે એને જોવા માગે તો એ જોઈ શકાય. ફોર્મ છે ને, ફોર્મ છે ને, આકાર છે ને. અત્યારે આવો બોડી જેવું અત્યારના છે, આ બેઠા છીએ તો બેઠા આકારનું થાય છે, સ્ટેન્ડિંગ થઈ તો સ્ટેન્ડિંગના આકારનું થાય છે. હા, એનો એનો જે શેપ છે એ બદલાતો રહેતો હોય છે. જરાય નો થાય એના માટે, એના માટે શ્રીમદજી સરસ આત્મસિદ્ધિમાં ગાથા લખી છે, પરમ બુદ્ધિ કૃત દેહમાં સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ્પ. ખરેખર આત્મસિદ્ધિ થોડીક બહુ સહેલી છે વાંચતી હોય તો. પરમ બુદ્ધિ, પરમ બુદ્ધિ એટલે ઘણું નોલેજ. કેવું હોય? બોડી સાવ સ્લીમ હોય, બોડી સાવ સ્લીમ હોય એમ છતાં જ્ઞાન. અને એ તો પોતાનો દ્રષ્ટાંત હતો ને, બોડી કેવું સ્લીમ હતું અને છતાં જ્ઞાન ઘણું. અને ઘણાનું કેવું છે? હેવી બોડી હોય પણ જ્ઞાન. તો એ શું દેખાડે છે કે જ્ઞાન અને બોડી એ કંઈક ડિફરન્ટ આઈડેન્ટિટી છે, એટલું તો નક્કી કરાવે છે ને. જો શરીર તે જ જ્ઞાન હોત તો શરીર મોટું તેમ જ્ઞાન મોટું હોય ને શરીર જેમ પાતળું તેમ જ્ઞાન ઓછું. એ શું દેખાડે કે જ્ઞાન અને શરીર બેની હયાતી, એક્ઝિસ્ટન્સ કંઈક બે જુદી છે. એટલા માટે આત્મા કોઈ ઘણા એમ માને કે અમને દેખાડો તો માને, પણ હવે આત્મા આંખથી દેખાઈ જ ન શકે. મને કોઈ હવા દેખાડી દો આંખેથી તો હું હવાને માને, હવે એને શું કરું? કોઈ દેખાડી શકે? હા, કેવી રીતે પ્રૂવ કરી શકીએ છીએ? ફીલ થાય છે ને, બસ આપણે ફીલ કરવાની ટ્રાય કરીશ. ક્યારે ફીલ? ઘણાએ કરી છે, જ્ઞાની થઈ ગયા એમણે કર્યું છે. અહીંયા જ્ઞાની કે છે એ પ્રમાણે આપણે ટ્રાય કરીએ તો જરૂર મળે. એટલા માટે કીધું, વી શુડ બી ફર્સ્ટ ફેથફુલ, એમને હોનેસ્ટી એવો ટ્રાય કરો. ન થાય તો છૂટ આપી છે આપણને આચાર્ય દેવે પણ છૂટ આપી છે. હું કહું એટલે માનતો નહીં, પણ અમે કહીએ છીએ એકવાર એવો આત્માનો તું અનુભવ કરી જો, અને અનુભવ થાય તો માનજે, નહીતર નહીં માનતો. એટલે હવા જે છે, અને એક આજે આપણને નોલેજ થાય છે સેનાથી થાય છે, એ જ આત્માની હૈયાતી તો નથી. આત્માના એક્ઝિસ્ટન્સ તો ખ્યાલ આવી શકે છે આપણને, ફાઇવ સેન્સ. ઓકે, ના શું કામ છે ને આત્મા, એનો એનો આત્મા છે ને, ભલે બ્લાઇન્ડ મેન કાંઈ નથી દેખતો. ફરીથી હું શું છે, કોઈ પણ બ્લાઇન્ડ મેનને પૂછી જોજો, એ કાંઈ જોઈ શકે છે કે નહીં, તમને શું જવાબ મળશે? તમે પોતે આંખ બંધ કરો, જોઈ શકો છો કે નહીં? પ્રેક્ટિકલ કરીને જોઈ નથી જોઈ શકતા, નથી જોઈ શકતા, કાંઈ નહીં. ફરીથી પ્રેક્ટિકલ આપણે બધા જ કરીએ, આંખ બંધ કરી જઈએ, શું દેખાય? દરેક કરીએ, ટ્રાય કરીએ, શું દેખાય? હું કાંઈ નથી જોઈ શકતો, એટલું તો જોયું કે નહીં તમે? અંધારું તો દેખાણું ને, આગ બંધ કર્યું, અંધારું તો દેખાણું કે નહીં? આપણું જ્ઞાન તો ઓછું જ છે, એટલે આપણને આવા બધા પ્રશ્નો ઉઠે છે. આપણને એમ શું થાય છે કે આત્મા દેખાતો નથી, આત્મા નથી દેખાતો, એટલું તો તને દેખાણું ને, એટલો તો તને ખ્યાલ આવી ગયો કે નહીં? આત્મા નથી એટલો તો તને ખ્યાલ આવી, કોણે નક્કી કર્યું? આત્મા દેખાતો નથી નક્કી કરનારો કોણ છે? કોણે, કઈ સેન્સે નક્કી કર્યું આત્મા નથી એવું? કોણ સેન્સે બોલો, આખે નક્કી કર્યું? એટલે પોતે શે નક્કી કરીએ તો આપણે એક વિચારવું કે મેં આ કોના અસ્તિત્વમાં, કોની આંખમાં દ્વારા નક્કી કરીએ, શાંતિ નક્કી કરીએ, જીતથી, કોના કઈ સેન્સથી નક્કી કર્યું કે આત્મા નથી? બધી સેન્સ આંખથી નક્કી થાય કે આત્મા નથી એવું? વિચાર, અને વિચાર આ કઈ ફાઇવ સેન્સમાં નથી થતો. વિચારની સાથે જે જ્ઞાન છે તે જ્ઞાનમય આત્મા રહેલો છે ખરેખર. એ આપણે શ્રીમદજી પણ એના માટે કહે છે કે પોતાની પોતે શંકા કરે છે. એ કેવું એક આશ્ચર્ય છે, શંકાની પોતે જ કરે કે હું નથી કહેતા, હું પણ ક્યાંક નક્કી થયું કે નહીં આત્મા નથી? તો આત્મા શબ્દ ક્યાંથી આવ્યો? ફરીથી થોડું પૂરું કરીએ આપણે. આત્મા એ શું છે? ગ્રામરની અપેક્ષા, લેંગ્વેજની અપેક્ષા, જે આત્મા ઇઝ નેમ, નાઉન છે ને, નાઉન છે. નાઉન કોને હોય? કોઈ વસ્તુ હોય તો જ એને નામ આપવામાં આવે છે. તો આત્મા એક શબ્દ, એક કોઈ નામ છે, અને નામ છે તો સામે કોઈ કોરસ્પોન્ડિંગ કોઈ વસ્તુ સામે હોવી જ જોઈએ. તો આત્મા ભલે આપણને દેખાતો નથી આંખથી, કાનથી, કોઈ પણ સેન્સથી, ઇટ ડઝ નોટ મીન કે નથી, એનો જરૂર અનુભવ કરી શક્યા. અત્યારના જે આપણને જ્ઞાનનો પ્રવાહ આવે, ડેડ બોડી છે એમાં કેમ અત્યારે જાણવાનું કાર્ય નથી થતું? કાંઈ આત્મા નથી, કોઈ કે બ્રેઇન નથી, તો આર્ટિફિશિયલી બ્રેઇન નાખશે એટલે બધું સ્ટાર્ટ થઈ જશે કામ? કેમ નથી થતું? જો બ્રેઇન જો જાણવાનું કામ કરતું તો બ્રેઇન એમાંથી કાઢી લો, જુદું મૂકી દો, કેમ ફંક્શન નથી થતું એનું? કોઈ કે બ્લડ સપ્લાય જો, તેમાં શું આર્ટિફિશિયલી બ્લડ આપે એને? યુ ટેક આઉટ એ બ્રેઇન ફ્રોમ ધ બોડી, એક જગ્યાએ સ્ટોર કરો, એને તમે ઓક્સિજન આપો, બ્લડ આપો, જે જોતો આપો, કરશે ફંક્શન? કરશે કોઈ નહીં. શું દેખાડે છે કે અંદરમાં એક જાણનાર તત્વ હતું, કોઈ સસ્પેન્સ હતું જે ચાલી ગયું છે, હવે તમે ગમે તે ઉપાય કરશો એ થવાનું નથી. તો આપણે તો અહીંયા ગુણની વ્યાખ્યા ચાલે છે, ટાઈમ થઈ ગયો, પછી નહીં. નહીં, ટુ થર્ડ નથી, ટુ થર્ડ છે જ નહીં. ના ના, ઈ જે છે આયુષને માટે છે, જે આપણે આવતા ભાવનું આયુષ બાંધશું, ઈ આ ગતિ બાંધો આયુષ, આવતા ભાવનું જે આયુષ બંધાવવાનું છે આપણને, સાઇઝમાં નથી, ટુ થર્ડ કે વન. કારણ કે તો ઋષભદેવ ભગવાનનું શરીર જ એટલું 500 ધનુષનું હતું, એ તો એમનું શરીર જ ઘટતું ગયું, એમાં કઈ બીજો કોઈ